હવે 46ની ગાથા જે હતી એમાં બે લાઇનમાં બે અલગ અલગ દલીલ હતી. પહેલામાં શું હતું? અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય, અથવા પ્રાણ, બરાબર છે? આ એમની દલીલ હતી. અને અહીંયા આપણે જોયું હમણાં આ 53મી ગાથાની અંદર તો કે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ એ તો જાણવાનું કામ કરતા, એ તો જડ છે. કોણ છે? એનાથી જુદું તત્વ તો આત્મતત્વ છે. હવે અહીંયા જે છે ને, બહુ સરસ બીજો પાર્ટ જે છે એનો, નહીં જુદું ઇન ધાણ, એના માટે શું કહે છે તો આપણે જોઈએ. લિંક જોઈ લઈએ. ગાથા 46માં શિષ્યએ રજૂ કરેલી દલીલનો ઉત્તરાર્ધ હતો, ઉત્તરાર્ધ એટલે બીજો ભાગ, પછીનો ભાગ, કે આત્માની કોઈ નિશાની એંધાણ પ્રગટ રૂપે જણાતી નથી, તેથી તેને દેહાદીથી ભિન્ન માનવો મિથ્યા છે. આનો ઉત્તર આપતા પરમગોપાલદેવ શું કહે છે?
સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એંધાણ સદાય.
સર્વ અવસ્થા, તો અહીંયા અવસ્થા કઈ આવશે? તો કે જાગ્રત, સ્વપ્ન અથવા તો નિદ્રા, અથવા તો બાળ, યુવાન અથવા તો અને વૃદ્ધ. એટલે અવસ્થા એટલે બેઝિકલી પર્યાય. ન્યારો સદા જણાય, ન્યારો એટલે જુદો, ભિન્ન, સદા એટલે હંમેશની માટે. પ્રગટ રૂપ ચૈતન્યમય, પ્રગટ રૂપ એટલે પ્રગટ, સાક્ષાત, પ્રત્યક્ષામ, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. એંધાણ એટલે નિશાની અથવા તો ચિહ્ન. સંક્ષિપ્ત અર્થ જોઈએ આપણે. દરેક અવસ્થાઓમાં જાગૃત, સુષુપ્તિ કે સ્વપ્ન ઉપસ્થિતિ હોવા છતાં જે તે અવસ્થાઓથી ભિન્ન રહે છે, એ અવસ્થાઓ વીતી ગયા પછી પણ જેનું હોવાપણું એટલે કે અસ્તિત્વ છે, આવી નિશાની ચૈતન્ય સ્વરૂપ જેનું છે, આવી નિશાની એટલે કે ચૈતન્ય સ્વરૂપ જેનું છે તે સદા જાણવું જેનો સ્વભાવ છે. શું સ્વભાવ છે એનો? સદા જાણવું. અને એ નિશાની સદા વર્તતી હોય છે, આ નિશાનીનો ક્યારેય ભંગ થતો નથી. અહીંયા સાહેબે ખાસ મેન્શન કર્યું કે જે શબ્દ એને વાપરે તા ત્યાં, એવી જ એ એંધાણ સદાય, ત્યાં એંધાણ શબ્દ હતો તો બરોબર અહીંયા પણ એ કરીને સદગુરુ સમજાવે છે. તો સર્વ અવસ્થા આપણે બે રીતે જોયું, મનની અપેક્ષા જોયું તો જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા થાય, બાળ, યુવાન કે વૃદ્ધ એમ શરીર અપેક્ષાએ. આ અવસ્થા ગયા પછી પણ તે છે. બાળપણું છે અત્યારે? બાળપણ ગયું હવે. હા, તો એ અવસ્થા ગયા પછી પણ તે રહે છે, એની વાત હવે અહીંયા છે. કેવું છે? થોડા સમય પહેલા, હજી તો આપણે આત્મા છે કે નહીં એની વાત ચાલતી હતી, એનું અસ્તિત્વ છે કે નહીં. થોડા સમય પહેલા અસ્તિત્વ માટે શિષ્યનો પ્રશ્ન હતો, અને હવે તમે પ્રવાહ જુઓ કે હજી તો સમાધાન સ્ટાર્ટ કર્યું. હા, અને શિષ્યને સમાધાન કરતા કરતા હવે ચર્ચાનો વિષય ક્યાં જઈ રહ્યો છે? તો કે આત્માના અસ્તિત્વ ઉપરથી આત્માનું સ્વરૂપ કેવું છે એના ઉપર જઈ રહ્યું છે. અને સાહેબે તો એટલું સરસ કીધું કે આ કીધું છે ને પ્રવાહ છે, તો આગળ એ પણ પકડાશે કે આ ડિસ્કશનની અંદર હવે આ જે તત્વ છે ને એ નિત્ય તત્વ છે એવો પોઈન્ટ આવશે, એટલે એની લિંક આગલી સાથે. આત્માનું અસ્તિત્વથી શરૂઆત કરી, આત્માનું સ્વરૂપ કેવું છે એ વાત આવશે, અને આ સ્વરૂપ હવે નિત્ય છે એના ઉપર આપણને લઈ જશે. તો એક બહુ સુંદર ફ્લો છે કે શિષ્ય બોલ્યા પછી એનો સમાધાન કરવા માટે સદગુરુ શરૂ કરે છે, આત્માના ગુણો, આત્માના લક્ષણોની વાત કરશે, હવે આત્માના સ્વરૂપની વાત આવવા માંડશે, અને છેની વિચારણા ઉપરથી કેવો છે એટલે અસ્તિત્વ, અને કેવો એટલે આત્મસ્વરૂપ કેવું એના ઉપર લઈ જશે. તો 52ની ગાથામાં પરમગોપાલદેવે ઇન્ટિગ્રેટર, આપણે જે બધી વાત કરી હતી ને, કોઓર્ડિનેટર છે જે ઇન્ટિગ્રેટ કરે છે, પછી ત્રીજું શું હતું, સ્ટોર કરે છે, અને ચોથું શું હતું, રિવાઈવ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે જ ખાસ મેં ઇંગ્લિશ અને ગુજરાતી વર્ડ્સ લખાવ્યા હતા, કારણ કે તો પછી સમજવામાં બહુ મજા આવશે કે ઇન્દ્રિયને વિશેનું જ્ઞાન બહુ સીમિત જ્ઞાન છે, પણ આત્માને બધું જ જ્ઞાન છે. અને એ શું શું કરે છે, તો એ તો સહસંચાલક છે, પછી શું કરે છે, જે ઇન્ફોર્મેશન મળે છે એનું સંકલન કરે છે, પછી ત્રીજું શું કરે છે, જે ઇન્ફોર્મેશન મળી એનો સંગ્રહ કરે છે, પછી ચોથું શું કરે છે, પાછું સક્રિય કરે છે, જ્યારે એની જરૂર પડે ત્યારે સક્રિય કરે. આ બધું કામ ઇન્દ્રિય કરતી કોણ કરે છે, આત્મા કરે છે. એટલે આત્મ સ્વરૂપનું એક અગત્ય પાસું. હવે આ તો વાત કરી 52માં, એક આ વાત કરી હતી, અને બીજી વાત શું કરી હતી કે બધા દૃશ્યમાન જે પદાર્થો છે એનો જે મહિમા છે કોના કારણે છે, તો કે આત્માના કારણે. એટલે આત્માનો મહિમા છે, આત્મા છે તો બધી વસ્તુઓ કેવી બને છે, મૂલ્યવાન બને છે અથવા તો અર્થપૂર્ણ બને છે. આ બે વાત 52માં કરી હતી. હવે શું આવશે, તો કે હવે આત્મ સ્વરૂપનું એક અગત્ય પાસું. શું અગત્ય પાસું, તો કે બે, એક ચેન્જલેસ એન્ડ બીજું ટાઈમલેસ. હું છે ને ઇંગ્લિશ પણ સાથે એટલા માટે કહું છું કે કાલે પાછું સાહેબ જ્યારે બોલતા હોય તો વી કેન કનેક્ટ વિથ ઇટ, કે એનો મિનિંગ આ થાય છે. ચેન્જલેસ એટલે શું, જેમાં કોઈ પરિવર્તન નથી આવતું. પરિવર્તન નથી આવતું એટલે શું, જે ધ્રુવ છે, જે સ્થિર છે, જે કુઠસ્થ છે, આવું છે. એટલે આ એક અગત્યનું પાસું છે આત્મસ્વરૂપને સમજવા માટે. તો આત્મસ્વરૂપ કેવું છે, ધ્રુવ, સ્થિર, કુટસ્થ, રાઈટ. અને બીજું ટાઈમલેસ. ટાઈમલેસ એટલે અવિનાશી છે, સદાને માટે છે. ટાઈમલેસ ત્રિકાળ, ત્રણેય કાળ છે. તો શરીર હોય અથવા નાશ થાય, પણ આત્મતત્વ તો કેવું છે, તો કે સદાને માટે રહે છે. હવે અહીંયા આ ત્રણ અવસ્થાની વાત કરી કે ભાઈ જાગ્રત, સ્વપ્ન કે નિદ્રા, બાળ, યુવાન કે વૃદ્ધ, આ બધામાં આત્મસ્વરૂપ કેવું છે, સ્થિર. બે પોઈન્ટ જે કીધા ને, એક તો સ્થિર છે, ધ્રુવ છે, અને અવિનાશી છે. એટલે આ તત્વ હોય કે ન હોય, પણ આ તત્વ જે છે આત્મતત્વ, એ કેવું છે, એક તો સ્થિર છે. જો આ બદલાય છે, આમાં શું બદલાણું, તો કે બાળક, યુવાન અને વૃદ્ધ થયો. આ તત્વ કેવું છે, તો કે સ્થિર, ધ્રુવ, કુટસ્થ, અને પાછું કેવું છે, ત્રિકાળ છે. એટલે કોકવાર આ જે શરીર છે એમાં જે બદલાવ આવ્યો, એ પછી આ નાશ પણ થઈ ગયું, તો આનો નાશ થતો નથી. ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. અને બીજું શું છે, એક તમે જે કીધું કે એ તો સ્થિર છે, અને બીજું શું છે, તો કે એનામાં જાણપણું એનો ગુણ છે. જ્ઞાન એનો ગુણ છે, જાણપણું, ચૈતન્યપણું એનો ગુણ છે. છે કે નહીં, જાણી રહ્યા છો બધા? તો તમે શકતો, તમે ચૈતન્ય છો. જેને સ્માઇલ ન કર્યું એને હવે આપણે ક્વેશ્ચન પૂછવો પડશે. ઓકે, ફાઇન. ઓકે, સો અહીંયા પણ આપણે એમ કહીએ ને કે હવે તો તમે કયો છો જાણપણું, પણ હવે બધું યાદ રહેતું નથી. એ તો તમે હમણાં બોલ્યા ને અહીંથી બહાર નીકળીને પૂછે કઈ કઈ ગાથા હતી, તો કે ખબર નથી. તો આ જ્ઞાન તો તમારું ગયું ને, તો જવાબ શું છે એનો, અમારું રેગ્યુલેટર એક પર છે, સિમ્પલ. કેટલું સુંદર સાહેબે આ સમજાવ્યું છે કે અને એવું સાહેબ કે એવું બનવાનું જ છે. અમારા એક્ઝામ્પલ લઈને કીધું સાહેબે કે આજે બધું આવું છે, જરાક વૃદ્ધ થશે એટલે હા હા ગુરુદેવ આવું કંઈ કીધું તો હતું. તો એ કેમ કીધું સાહેબે, એના માટે કે ભાઈ એ તો પ્રગટ શક્તિ કેટલી બાર પ્રદર્શિત થઈ છે, એક્ઝિબિશન કેટલું થયું છે, એ તો રેગ્યુલેટર પ્રમાણે છે, નાનાવડીના કર્મ પ્રમાણે છે, પણ ક્ષમતા કેવી છે. અને મેઇન તો અહીંયા શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આખો હાઈલાઈટ કરવાનો, કે જ્ઞાન ગુણ જે છે એ તો સદાને માટે રહે છે, જાણવાનું ક્યારેય બંધ થતું નથી. તો સાહેબે કીધું ને કે જો આ ખ્યાલ આવે, અહીંયા જે આપણે વાત કરીએ ને કે આમાં બધા ફેરફાર આવે છે શરીરમાં, પણ મારું જે છે અહીંયા બે વસ્તુ જે કીધી કે ધ્રુવ સ્થિર કુટસ્થ છે એ બદલાતું નથી, અને પાછું કેવું છે અવિનાશી છે, ત્રણેય કાળ છે આ, કે જો આ આ તત્વ આ સત્ય આ સિદ્ધાંતનો સ્વીકાર થયો અંદરમાં ઉતરી ગયું તો કેટલું મોટું કામ થશે, કે પછી શરીરનું રહે કે ન રહે શું ફરક પડે છે, પછી કોવિડ થયું ને ઉકલી પણ ગયા તો કોણ ગયું, શરીર ગયું, હું તો ત્રિકાળ રહેવાનો છું. જો આપણે સાહેબ કેટલા અહીંયા, એટલે સાહેબ કે સાહેબે અહીંયા ખાસ કીધું કે આખી આંતરિક દશા સાવ જુદી બની જશે તમારી, જો આને આ સિદ્ધાંતને બરોબર યથાર્થ રીતે આપણે સમજો. કે શું સિદ્ધાંત છે? તો કે બધી અવસ્થાઓમાં, શરીરની કે મનની બધી અવસ્થાઓમાં આત્મા કેવો છે, આત્મ સ્વભાવ એ ક્યારેય બદલાશે નહીં, અને બીજું ક્યારે પણ આની સાથે એક થશે નહીં, અવસ્થા સાથે એક થશે નહીં. એના માટે કહ્યું કે ન્યારો સદા જણાય, ન્યારો એટલે કે આ એનાથી જુદો છે, આ સદા ન્યારો છે. આનંદર પણ સાહેબે બે એટલા સુંદર રીતે આમ કે ને કે સૂક્ષ્મ રીતે આ મિનિંગ સમજાવી દીધા, કે એક શું છે કે ન્યારો સદા, અને આપણને જણાય છે આ છૂટો છે, અને જણાય એટલે જાણનાર સદાને માટે જાણે છે અને છૂટો રહે છે ન્યારો. તો આવી આવશે આજ પાછું આગળ, એટલે ડોન્ટ વરી. એટલે ભિન્ન રહેવું અને જાણ્યા કરવું, આ એટલે સાહેબે કીધું ને કે આની અંદર બે સાધના આપણને મળી જાય છે. જો અગેન આપણને ગુરુદેવ આખું તત્વનું જ્ઞાન આપી રહ્યા છે આ બધા ગુડ, પણ સાથે સાથે આપણને એક સાધકીય પણ એક એંગલ આપી દે. શું આપી દો? કે આમાં બે સાધના રહી છે, કે હું સદાને માટે જાણું છું કેવું તત્વ છું, જાણનાર તત્વ છું, અને કેવો છું સદા ભિન્ન છું, સદા જાણનાર અને સદા ભિન્ન, અને ભિન્ન રહેવું અને જાણ્યા કરવું આ મારી સાધના છે. તો 46માં શંકા જ્યારે પુટઅપ કરી ત્યારે શું કીધું? મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. એંધાણ એટલે એવી કોઈ સાઇન, એવું કોઈ ચિહ્ન, એવી કોઈ નિશાની નથી. અને શિષ્ય કહે તે દલીલમાં કહે છે કે તમે કોઈ એવી વસ્તુને માનવાનું કહો છો કે મને એનું કોઈ એવું સ્પષ્ટ લક્ષણ કે સ્પષ્ટ ચિહ્ન, ક્લિયર એવું કહી શકું એવું મને દેખાતું નથી, એવી વસ્તુ પર તમે મને માનવાનું કહો છો. અને ત્યાં જ્યાં પુટઅપ કર્યું હતું નહીં જુદું એંધાણ, અને એવા જ શબ્દ પાછા અહીં યુઝ કરીને સદગુરુ સમાધાન આપે છે. શું સમાધાન આપે છે? એ એંધાણ સદાય. આ ત્રણ શબ્દમાં એ સેમ, આ બાજુ અહીંયાની શંકા અને આ બાજુ એની એમની એમનું સમાધાન. અને કેવું છે કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય, આ જે નિશાની છે, આ જે તત્વ છે, એ જાણ્યા વિના આપણી શું હાલત થઈ છે? પામ્યો દુઃખ અનંત. અને અહીંયા ગુરુદેવે બહુ સુંદર વાત કીધી કે કેવું છે કે હવે જેમ જેમ જો આને ગુરુદેવ સાધના પણ આપણે આમ બધી આપે છે ને, ટિપ્સ આપે છે ને, એ રીતે આપણને સમજે પણ અને ફીલ પણ કરે. તો સાહેબ કીધું કે તમારા વિચારો પણ બદલાશે, તમારા ભાવો પણ બદલાશે, અને બધું સ્પષ્ટ થતું જશે. અને તે સુધી સાહેબે કીધું કે મોક્ષ ઉપાય ચાલતો હશે અને તમે મોક્ષ અનુભવ કરતા જશો. એટલે ઇન ધ સેન્સ કે એક્ઝેક્ટલી વોટ જે આપણે સમજાવી રહ્યા છે એ આપણે અનુભવ કરશું. તો જ્યાં સુધી આત્મા આ શરીરમાં છે ત્યાં સુધી આ શરીરમાં જીવંતપણું છે એ આપણે જાણીએ છીએ. આપણે જોઈએ છીએ આપણે કોઈ આમ દોડાદોડી કરતું હોય, બુઆ ઉમ કરતું હોય, તો આપણે કહીએ ને કે આમ કેટલું આમ કેટલી એનો લાઇવલીનેસ છે, આમ જીવંતતા છે. પણ એ જીવંતપણું શા કારણે છે? તો કે જીવંતપણું અને જાણવાપણું આ બંનું બંને એ તત્વના કારણે છે. અને આ જે તને જીવંતપણું અને જાણવાપણું દેખાય છે ને, એ જ એનું એંધાણ છે. જાણપણું શું એંધાણ કીધું અહીંયા? જાણપણું. એ એનું એટલે સાહેબે કીધું ઇટ્સ એન એટ્રીબ્યુટ ઓફ ધ સોલ. સો વોટ ઇઝ એટ્રીબ્યુટ? એટ્રીબ્યુટ એટલે કોઈ લક્ષણ કીધું સાહેબ, કીધું નહીં લક્ષણ નહીં ગુણ. અને પછી જેનામાં વિશિષ્ટ ગુણ હોય એ વિશિષ્ટ ગુણને શું કહેવાય છે? લક્ષણ. સો બેઝિકલી લક્ષણ અને ગુણ સેમ છે, પણ કયા ગુણ જે વિશિષ્ટ, જે એમનામાં જ હોય બીજા કોઈનામાં ન હોય, તો એને લક્ષણ કહેવામાં આવે છે. તો ગુરુદેવે આ આખી જે સમજણ છે ને એટલી બ્યુટિફુલી પ્રૂવ કરી છે કે ગુણ એટલે શું. ગુણની વ્યાખ્યા કરો. હા, જે દ્રવ્યના પ્રત્યેક ભાગમાં એટલે કે પ્રત્યેક પ્રદેશમાં હોય, અને બીજું જે દ્રવ્યની બધી જ અવસ્થાઓમાં હોય. સો એક બધા પ્રદેશમાં અને બીજું બધી જ અવસ્થાઓમાં તે હોય તો તેને ગુણ કહેવાય છે. એટલે સાહેબ જે સમજાવું ને એ એવું નથી કે જ્ઞાન ગુણ અહીંયા હોય અથવા તો ખાલી અહીંયા હોય કે અહીંયા બ્રેન છે ત્યાં હોય, એવું ન હોઈ શકે. આત્માના પ્રદેશે એ ગુણ હોવો જોઈએ, એક. અને બીજું ક્યારેક હોય ક્યારેક ન હોય એવું ન બની શકે. સર્વ અવસ્થામાં હોય, બધી અવસ્થામાં, એટલે પહેલાં પણ અને પછી પણ, ઇન શોર્ટ. અને આટલું કહીને પછી ગુરુદેવે જે પ્રૂવ કર્યું છે તો કે એવરીવેર એન્ડ એવરી ટાઈમ. આ બે શબ્દ પ્રયોગ ઇંગ્લિશમાં ગુરુદેવે કર્યા હતા કે સર્વ પ્રદેશમાં અને સર્વે અવસ્થામાં. હવે આ જે આત્મતત્વ છે એનું અસ્તિત્વ છે તો એ ત્રિકાળ હોવું જોઈએ, અને એ ત્રિકાળ છે અને ગુણ પણ જેની બધી અવસ્થામાં હોય તો જાણપણું પણ બધી અવસ્થામાં હોવું જોઈએ. બસ એના ઉપરથી ગુરુદેવે આ પ્રૂવ કર્યું કે પ્રગટ રૂપ ચૈતન્યમય જે જાણપણું સદાને માટે રહે છે એ તત્વ જે છે એ આત્મતત્વ છે. જાણપણું એટલે શું? કયો ગુણ? જ્ઞાન ગુણ. જ્ઞાન એક ગુણ છે ને, અને ગુણ કેવો છે? સર્વ અવસ્થામાં અને સર્વ પ્રદેશમાં, બરાબર છે? તો એ છૂટતું નથી. અને સાહેબે અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે અહીંયા શિષ્યને શેની શોધ છે? તો કે આત્માની નહીં, સ્વની શોધ છે. સ્વ આત્મા કોઈનો વાત નહીં, પણ મને સ્વની શોધ છે અને મને સ્વની પ્રાપ્તિ કરવી છે. એવું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ શિષ્યની અંદર છે, ઇમ્પોર્ટન્ટ ગુણ છે આ શિષ્યનું. એટલે એ જે કંઈ પણ અભ્યાસ કરે છે કેવો કરે છે? સ્વલક્ષી અભ્યાસ કરે છે. અને એટલે જે પૂછે છે કે હવે મારે કઈ દિશા ઉપર, કઈ દિશા પર મારે આ શોધ કરવી, અને એ શોધ અહીંયા એ કે આત્મા જે છે એ કેવો છે? તો કે સદા ચૈતન્ય છે, સદા જ્ઞાયક તત્વ છે, અથવા તો સિમ્પલ વર્ડ્સમાં કેવું હોય, સદા જાણનાર છે. કેમ સદા જાણનાર છે? સિમ્પલ, એનો ગુણ જ્ઞાન છે. અને ગુણ કોને કહેવાય? આ બધાને પાકું થઈ ગયું એકદમ? એટલે કેટલું આમ સિસ્ટમેટિકલી અને આપણને આ પોઈન્ટ ઉપર લઈએ છીએ કે આ પ્રગટ રૂપ ચૈતન્યમય શબ્દ પરમપદે પ્રયોગ કેમ કર્યો. હવે શિષ્યને થાય છે કે સર્વ અવસ્થાથી જુદો છે? તો કે હા. તો કે દરેક અવસ્થામાં? તો કે હા. એટલે જ્યારે ગાઢ નિદ્રા, નિદ્રા નહીં, શું કીધી? ગાઢ નિદ્રા હોય ત્યારે પણ? તો કે હા, ત્યારે પણ. ત્યારે પણ આ જાણપણું જે છે એ સત્તાને માટે રહે છે, અને એ જે એંધાણ છે એ છે એનું નિશાની શેની? તો કે આત્મતત્વની, આત્માના અસ્તિત્વ વિશેની આ એંધાણ છે. એટલે જુદી જુદી પર્યાયમાંથી ભલે પસાર થતો હોય પણ એ બધી પર્યાયથી છૂટો, જુદો શું છે? તો કે ચૈતન્ય સ્વરૂપ છે. અને ચૈતન્ય સ્વરૂપ કેવું છે? તો કે બદલાતું નથી, એ સતત જ્ઞાન કર્યા કરે છે. અને અહીંયા હવે સાહેબે છે ને બહુ સુંદર આખી આમ સાધના આપી આપણને કે જ્ઞાનની દ્રષ્ટિ ક્યાં છે, કે જ્ઞાનની દ્રષ્ટિ જે બદલાય છે અવસ્થાઓ એના ઉપર નથી, પણ સેના ઉપર છે? જે બદલાતું નથી, અનચેન્જિંગ જે છે. અને અનચેન્જિંગ શું છે? તો કે આત્મતત્વ. જાણપણું જે છે એ અનચેન્જિંગ છે, ચૈતન્ય તત્વ છે એ અનચેન્જિંગ છે, અને આ શરીરમાં બધી બધા ચેન્જીસ આવે છે એટલે આને પર્યાય દ્રષ્ટિ કીધી, જે બદલાયા કરે છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાં છે? તો કે આત્મતત્વ ઉપર, એટલે જાણનાર તત્વ ઉપર છે. અને અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે શું કરવાનું છે, જસ્ટ બીઈંગ, નો ડુઈંગ, કરવાનું કંઈ નથી પણ બીઈંગ. અને અહીંયા બહુ મોટી વાત કીધી કે જાણવાનું પણ નથી કરવાનું, કારણ કે જાણવું તો સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ છે. એટલે અસ્તિત્વમાં, એટલે આખું સમજાવ્યું કે ઝેન પદ્ધતિની અંદર જસ્ટ બીઈંગ કીધું છે, ત્યાં એમ કીધું નથી કે તમે જાણ્યા કરો કે જોયા કરો, કે તમે તમારું અસ્તિત્વ જેવું છે, તમારું ગુણ જ એવો છે કે એ જાણવાનું કરવાનું છે, જાણવાનું થવાનું છે. તમારે શું કરો, આપણે શું કરવાનું છે? તો આપણે માત્ર અસ્તિત્વ, હું છું. અને સાહેબે કીધું ડોડા પણ નહીં કરો, આનથી વધારે કાંઈ નહીં કરો, આનથી વધારે જે કરવા જાઓ છો એમાં બધી ગડબડ કરો. શું ગડબડ કરીએ છીએ આપણે? તો એ વધારે પડતી મહેનત કરી અને આપણું ધ્યાન છે ને ખોટું ધ્યાન થઈ જાય છે. હા, તો સાહેબે કીધું ને કે કેવી કેવી માન્યતા આપણે, કે ભાઈ આપણે અત્યારે ભઠ્ઠી નથી, આપણે થોડુંક રિલેક્સ રહેવું છે. સાહેબ કે અરે રિલેક્સ રહેવું હોય તો ભઠ્ઠીમાં જોઈન થવું જોઈએ, આ આપણી બધી માન્યતા. અને કેટલું સરળ છે આ હોવાપણામાં જવું. એટલે મને એ વિચાર આવ્યો કે ગુરુદેવ આપણને આખું આ જ્ઞાન આપતા આપતા આપણને આ સાધના પણ આપી દીધી કે ધ્યાનમાં એક્ઝેક્ટલી કરવાનું શું છે. જસ્ટ બી, જોયા કરો પણ નહીં સાહેબ, ના પાડી, માત્ર હોવું, જસ્ટ બીઈંગ. કેટલું સહેલું છે? ઊંઘમાં સરી પડવા કરતાં પણ વધારે સહેલું ધ્યાનમાં સરું છે. પણ આપણે શું કરીએ છીએ? ઓવરડુઈંગ, વધુ પડતી મહેનત કરી અને આપણે ધ્યાનને એટલું આમ છે ને તકલીફવાળું બનાવી દઈએ છીએ. અને સાહેબે કીધું તમને આજે ધ્યાન પ્રત્યે દ્વેષ આવશે, પછી ધીરે ધીરે આત્મા ઉપર દ્વેષ આવશે, અને પછી ધીરે ધીરે જેમને આ બધું બતાવ્યું ને એના પ્રત્યે. એટલે આપણને ગુરુદેવ કેવા બચાવે છે કે જો આ યથાર્થ રીતે સમજણ ન પ્રાપ્ત કરી તો સાધના પણ રોંગ ડિરેક્શનની અંદર પહોંચી જશે. અને જો મજા આવી હોવાપણાની અંદર, શેમાં હોવાપણા, કે આત્મસ્વરૂપ સમજવું કેટલું મજા આવશે, કેટલું આનંદમય. અને પછી એમ આપણા મુખમાંથી પણ નીકળશે સમજાવ્યું તે પદનમુ શ્રી સદગુરુ ભગવાન. સાહેબે કીધું પુરુષાર્થ જો કરો છો ને તો એક જ કરજો, શું કંટાળવું નહીં. હા, એટલે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. એટલે અહીંયા સાહેબે બહુ સુંદર રીતે સમજાવ્યું કે એક એવું છે કે સદા ન્યારો છે, આ આ સદા ન્યારો છે અને આ જણાય છે એમ કરીને. અને બીજું કેટલું સરસ છે, આ ન્યારો જે છે એ સદા જાણવાનું કામ કરે છે, સદા જાણ. એટલે એક છૂટો સદાને માટે છે, અને બીજું જે જાણવાનું ક્રિયા જે છે, જાણવાનું કામ જે છે એ સદાને માટે કરે છે. અને ત્રણેય અવસ્થાને, કે એનું અસ્તિત્વ હોવું જરૂરી છે ત્યારે. કેમ? કારણ કે સાક્ષી ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ ઘટના બની હોય ત્યારે હાજર હોય તો એ કહી શકે હું આ જે ખૂન થયું હોય તેનો સાક્ષી હતો. પણ અહીંયા કોઈ ક્રિયા થઈ ત્યારે અહીંયા હોય જ નહીં. તો એટલે એક હોવાપણું જરૂરી છે. બીજું, સ્વપ્ન અવસ્થામાં પણ હોય? તો કે હા, જ્યારે સ્વપ્ન ચાલે છે ત્યારે પણ એને જોનાર કોક છે તો જ જોઈ શકે ને. અને પાછું એ અવસ્થા ચાલી ગઈ પછી યાદ કરે છે અને કહે છે, પછી સાહેબ પાછું કીધું કે એનું રેગ્યુલેટર કેના ઉપર છે એના ઉપર ડિપેન્ડ છે. હા, અમુક લોકોને એમ થાય કંઈક ઘણું બધું જોયું પણ કંઈ યાદ નથી. પણ એ યાદ રાખનાર કોક હોવો જોઈએ જેને અહીંયા જોયું અને પછી આ સ્વપ્ન પસાર થઈ ગયું પછી બધું કહ્યું. તો આ તત્વ જુદો હોવો જોઈએ. ગાઢ નિદ્રામાં પણ હોઈ શકે? ત્યાં તો કાંઈ જ ખબર નથી હોતી. તો હોય છે, મચ્છર કરડે ત્યારે ખણવાનું જે થાય છે તો એ બતાવે છે કે અંદર તમને એમ લાગે છે અમે ગાઢ નિદ્રામાં છે, પણ આ ક્રિયાઓ બધી થાય છે, પ્રૂવ કરે છે કે એનાથી કોઈક જુદું તત્વ છે. અને આપણે એમ કહીએ ને કે બહુ સરસ ઊંઘ આવી, એકદમ ડીપ સ્લીપ આવી મને, સાઉન્ડ સ્લીપ. સાહેબે કીધું ને મારા માટે સ્લીપ ને બીજા માટે એવી સરસ સાઉન્ડ સ્લીપ. અને આપણે એમ કહીએ ને કે થેન્ક યુ, બહુ મજા આવી ગઈ. તો કે એ શું બતાવે છે? તો કે આ અવસ્થાથી કોક જુદો છે. એટલે સદગુરુ અહીંયા સમજાવે છે કે બે વસ્તુ, એક સદ ઓલવેઝ જુદું, સદા જુદું કંઈક છે, અને સતત જાણ્યા કરવું, આ સતત જાણ્યા કરવું, જ્ઞાન 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 જ્ઞાન, આ જ્ઞાન જે છે પ્રગટ રૂપ ચૈતન્યમય, આ એ એંધાણ એ આત્માના હોવાપણાની નિશાની છે. આ રીતે જ્ઞાન ગુણને અહીં જ્ઞાન ગુણ દ્વારા, જાણવાપણા દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. તો આપણે આનું ગાન કરીએ. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય.